દસ લક્ષણી પર્વમાં આજે પાંચમા દિવસમાં લોભ કસાઈથી રહિત શૌચ ધર્મની આરાધનાનો છે. જેમ પહેલા દિવસે ક્રોધ કસાઈથી રહિત ક્ષમાની વાત હતી, તો એમાં બે ભાગ આપણે લીધા હતા. ક્યાં બે હતા? ક્રોધ અને વેર. ક્રોધ કેવો હોય છે? તાત્કાલની, જેને કહે ને સ્પોન્ટેનિયસલી. અને વેર કેવો છે? પ્લાન કરેલો હોય છે, વેરની ધારા રહેતી હોય. અને પુરાણોમાં આપણે વાંચીએ છીએ કેવા ભવ વેર ભવ સુધી ચાલતું હોય. અને ક્રોધ શું છે? ત્યારે ને ત્યારે આવીને હોતો હોય છે. તો જેમ એમાં ક્રોધ અને વેર છે, એવી રીતે લોભમાં ક્યાં બે છે? સવારના ગુરુદેવસિંહના પ્રવચનમાં આવ્યું હતું, લોભ અને તૃષ્ણા, વર્તમાનનો લોભ અને ભવિષ્યની તૃષ્ણા. વર્તમાનમાં જે કોઈ સંયોગ મળ્યા છે એને શું રહ્યો છે? લોભ. લોભ એટલે એમને એમ ટકી રહ્યો મારી સાથે. અને ભવિષ્યમાં પણ મને શું થાવ? આ ટકી તો રહ્યો, બીજું મને મળો. અને એ રીતે વિચાર કરીએ તો ક્યારે પણ ભવિષ્યમાં મને આ હો એવું નિદાન બાંધવું નહીં. અવ્યક્તપણે પણ બધી જ રીતનું. અને એક નિદાનનું ફળ શું હોય છે કદાચ ખ્યાલ હશે ને? નિદાન ત્રણ છે ને, નિદાન છે માં આવે શલ્ય, ત્રણ પ્રકારના શલ્ય, માયા, મિથ્યા અને નિદાન. એ શલ્ય એટલે શું? એને શલ્ય એટલે શું? કાંટાની જેમ ખૂંચે છે. અને એ નિદાન શલમાં મુનિ દશા હોય, જેને બીજી ભાષામાં કહીએ મોક્ષ જાણે કેવું હોય? હાથ વેત હોય, વેત જે હાથ વેત હોય. અને આવી નિદાન કોઈક સમોસણ આદિમાં હોય, તેમાં દેવોનો વૈભવ ને આ બધું જોઈને શું થાય છે? મને આવું હો તો પછી ક્યાં જશે? વાસુદેવ પ્રતિવાસુદેવ થાય, પછી નરકમાં. ભલે એનું અંત તો સારું, એકવાર સમ્યક દર્શન થયું એટલે એ તો નિશ્ચિતતા. પણ આવા પણ પરિણામ જીવના કેવા બાધક હોય છે. અને એટલા માટે પૂજ્ય બેનસી તો ખાસ કહેતા હોય, જેમ બારમાં ડગલે ને પગલે શેની જરૂરિયાત હોય છે? પૈસાની જરૂરિયાત. એવી રીતે પર્યાય પર્યાય. એમ નથી કે આપણે તો શું કરીએ છીએ, કાળ ઉપર જોઈએ છે, એક કલાક સ્વાધ્યાય કરી લીધો એટલે આ એક દિવસનો કોટા. ખબર નહીં કેમ આવી એક ધારાની જગ્યાએ આપણે એને શું કર મૂકીએ છીએ, એક કાળ ઉપર અથવા તો એની એક મર્યાદામાં. એક કલાક કાળ અને એક શાસ્ત્ર પૂરું કર્યું. જીવનમાં એ વાત ફરીથી, ધારા વગર ક્યારે પણ આગળ વધી શકાશે નહીં. નિરંતર એ ધારા જોવે આપણને. જેમ અત્યારે કીધું, નિરંતર વિચારણામાં શું હોય છે? હું જ્ઞાયક છું, હું દ્રવ્ય, બધા જાતના વિચારોની એક શું હોવી જોઈએ? એક ધારા હોવી જોઈએ. ગુરુદેવસિંહ એને બીજી રીતે કહે, જેમ એવો આપણી દશામાં એવો કયો સમય છે કે આપણે પરદ્રવ્યમાં એકત્વ ન કર્યું હોય? ગમે તે વિષયો બદલે છે, પાંચ ઇન્દ્રિયમાંથી લઈને બીજા ગમે વિષયો બદલતા જાય છે, અને શેની ધારા હોય છે? એકત્વની. તો જો અજ્ઞાન દશામાં એકત્વની ધારા છે, તો અહીંયા પોતાની સાધનામાં એક સ્વભાવ સાથેની એકત્વની ધારા કેમ ન થાય? એ તો પાક્કું છે કે ઉદય બદલે એટલે આપણને ઓલું થઈ જાય. એકત્વ શેમાં હોય? ગમતા વિષયોમાં કે નહીં ગમતા વિષયોમાં? ન ગમતા વિષયોમાં તો એકત્વ ન હોય. અરે એકત્વ પણ છે ત્યારે તો ઈષ્ટ અનિષ્ટની કલ્પનાઓ ઉભી થાય છે. આ એવું ન સમજો કે અનુકૂળતામાં હોય ત્યારે શું હોય છે? એકત્વ. અરે પ્રતિકૂળતામાં એ દ્વેષપણાની આકૂળતાથી એકત્વ તો ચાલુ જ છે. તો જેમ અહીંયા એકત્વપણાની ધારા ચાલુ છે, પર સાથેની વિભાવ સાથેની તો હું જ્ઞાયક છું એવી એકત્વપણાની ધારા કેમ ન હોય. ઉત્સવના ઉછાળા નહીં, નિરંતર ધારા જોવે છે આપણે. દસ લક્ષણ પર્વ આવે આમ દસ દિવસ તો શું કરીએ કરીએ, પણ પછી શું થાય છે, એ પાણીનું પૂર છે, એ નદીનું વેણ નથી. ખબર તો પડે ને, પૂર આવે ત્યારે શું દેખાય છે, પાણી, પણ એ કાયમનું રહેવાનું નથી. એ તો ઉપરવાસમાં વરસાદ પડ્યો છે એટલે અહીંયા દેખાય છે. ખરેખર નદીનું પાણી તો શું છે, નિરંતર જે એનું વહેતું છે. એમ આપણા જીવનમાં એ ધારા પ્રણતિની થાય એ આપણે કરવા જેવું છે. તો આજે ફરીથી લોભ કસાય નીતિ રહિત એમાં બે ભાવ લઈ લેવા. ક્યાં બે લઈ લેવા? વર્તમાનનો લોભ નહીં અને ભવિષ્યમાં એની તૃષ્ણા નહીં. કેમ એવું જરૂરત પડે? ભવિષ્યમાં કંઈક સાચવી તો રાખે, ભેગું કરેલું નહીં. ગુજરાતીમાં તો કહેવાય, શું કહેવાય, મરેલો સાપ પણ સંઘરતા હોય છે ને, બધો ભંગાર રાખે, મરેલો સાપ પણ કામ લાગશે ને. એક ફરીથી નક્કી કરવું છે, મારે કોની જરૂર પડવાની છે? જે સ્વયં નાશવાન છે એ મને શું કરવાના છે? અને જો મને કોઈની જરૂર છે એવો અભિપ્રાય થયો તો સમજી લેવું, મેં મારા અસ્તિત્વને પૂર્ણપણે સ્વીકાર્યું નથી. અને પોતાના પૂર્ણ અસ્તિત્વનો અસ્વીકાર એ મોટું પરિભ્રમણનું એક કારણ છે. મારે કોકની જરૂરિયાત એનો અર્થ કે મારે મારામાંથી શું છે, અધુરાશ છે, અપૂર્ણતા છે. ગુરુદેવજી એના માટે એક સરસ ભક્તિનું એક ગાયન ગાથા ગુરુદેવ પોતા હસ્તાક્ષરમાં એ લખેલું છે. શું લખ્યું હશે? પ્રભુ મેરે તું સબ વાતે પૂરા, પર કી આસ કહા કરે પ્રીતમ, એ કિણ વાતે અધૂરા. ખરેખર પોતાના પૂર્ણ અસ્તિત્વનો સ્વીકાર જ પૂર્ણતા પામવાનો ઉપાય છે. એક અંદરમાંથી એક ભાવ કેમ ના આવે કે હું એક પૂર્ણ તત્વ છું, મારે કોની જરૂર છે? અને એના માટે 47 શક્તિમાં કહી લીધી છે, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. મારે કોઈ છોડવા જેવું પણ નથી અને હું અધૂરો નથી કે મારે કંઈ ગ્રહણ કરવા જેવું છે. મારામાં એવી ત્યાગ કોનો કરાય? કોનો કરાય? સારી વસ્તુ ને કે ખરાબ વસ્તુ નો? તો મારામાં એવી કોઈક વિપરીતતા, અશુદ્ધપણું કે ખરાબ નથી કે જેથી ત્યાગ થાય, અને મારામાં કોઈ અધુરાશ નથી કે મારે કંઈક ગ્રહણ કરીને પૂરું થવું. અરે ગ્રહણ ત્યાગના પછી શબ્દ શું છે શક્તિનું નામમાં? શૂન્યત્વ શક્તિ, એનો અર્થ શૂન્ય. ગ્રહણ ત્યાગના વિકલ્પથી મુક્ત થઈ જાય છે. મારા સ્વરૂપમાં કોઈ અવકાશ જ નથી. અવકાશ તો ખબર, એવો ચાન્સ અવસર નથી કે હું ક્યારેક વિપરીત હોઉં અને હું ક્યારેક અધૂરો હો. ગ્રહણ ત્યાગના વિકલ્પથી રહિત થવાનું છે. તો એ મારે કોનો લોભ કરવો છે? અરે ઉદયાધીન નાશવાન પદાર્થો એનો લોભ શું કરવાના છે? જે આવેલા છે કાળે એને વયા ગયા વગર રહેશે નહીં. ગટલી ગમે તેટલી મમતા કરી રાખી હશે, એના જાવા કાળે કોઈ એને અટકાવી શકતું નથી. કારણ કે આપણી મમતાને આધીન હતા કે ઉદયાધીન સંયોગ હતા. એ તો જીવનમાં એ કોઈ મને લોભ નથી વર્તમાનો કે નથી ભવિષ્યની તૃષ્ણા. ભવિષ્યની તૃષ્ણા નહીં પણ શું કરજે, ભવિષ્યની શું કરજે, ભવિષ્યની ભાવના કરજે કે મને એ દશા અપૂર્વ અવસર ક્યારે પ્રાપ્ત થશે. ભવિષ્યની સંયોગની તૃષ્ણા નહીં, પોતાની સાધનાની ભાવના કરજે કે મારા જીવનમાં એ સમ્યક દર્શનની દશા પ્રગટ હો, એ ચારિત્ર મુનિ દશા મારે પ્રગટ હો, શ્રેણીની ધારા હો, કેવળ જ્ઞાન અને સિદ્ધ દશા હો. ભવિષ્યની ભાવના કરવા જેવી છે, સંયોગની તૃષ્ણા કરવા જેવી. પણ આ વાત વાત સુધી રહેશે જ્યાં સુધી અંદરમાં રૂચિમાંથી ઉપાડ નહીં આવે. તો વાત અનંતવાર સાંભળીએ છીએ, ગમે પણ છે, યાદ પણ રાખી લઈએ છીએ, પણ અંદરમાંથી રૂચિમાંથી ઉપાડ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી એ પ્રણમનનો એને થવાનો અવકાશ એ નથી. તો વારંવાર એ વાતને ઘૂંટીને હું કોના માટે મમતા કરીને ભેગું કરું છું, એના માટે શાસ્ત્રમાં સરસ વાત આવે છે. કોના માટે? કે ભાઈ કુટુંબ માટે, દીકરા માટે, એના માટે જ હોય ને. કોના માટે? એના માટે શું કીધું છે? સુપુત્ર તો સંચય સાનો અને કુપુત્ર તો સંચય સાનો. જો પુત્ર સુપુત્ર છે તો એ જ પોતે એટલા પુણ્ય લઈને આવશે કે પોતે એટલા એને સહજ મળશે, અને કુપુત્ર હશે તો આપણું કરેલું ઉલટાનું પાપમાં વાપરશે. કોના માટે કરવું છે જીવનમાં? તો અંદર પ્રશ્ન તો ઉઠે, પણ અરે પણમાં ક્યાં સુધી લોભમાં ગયા છે? પણ કહીને શું કહ્યું છે આપણે? લોભમાં ગયા. જે ઘણી વાત વાત આવે છે ને, કેટલી પેઢી સુધીનું ભેગું કર્યું છે, તો એને એમ થાય કે આઠમી પેઢીનું શું થશે? જીવનમાં તૃષ્ણાનો ક્યારેય અંત નથી. તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી પર, એ કેમ એવું હશે? તૃષ્ણાની ખાઈ કેમ ન ભરાય? કેમ ન ભરાય? એ બોટમલેસ છે. જેમ કોઈ વાસણ હોય ને, એનું નીચેનું તળિયું જ ન હોય, એમાં જેટલું નાખો તો એ શું થાય છે? એમ આ કેવી છે તૃષ્ણા? એ કેવી છે? બોટમલેસ. અને એ બીજું પણ, તૃષ્ણા આપણી એટલી બધી છે, એની સામે આપણને છે એટલું નહીં, ત્રણ લોકનો પણ આવે તો પણ એક અણુ જેટલું છે, એટલી તૃષ્ણા છે. તૃષ્ણા કેટલી છે? બે જ છે, અને બારમાં એટલા તો કોઈ પુનઃ નથી, પણ કદાચ એટલું આવી જાય તો પણ આખો લોક એ તૃષ્ણામાં કેવું છે? એક રેતીનો એક દાણો હોય પર એના જેટલું છે. જીવનમાં ક્યારે પણ કોઈને તૃષ્ણા જેટલું મળતું નથી. તૃષ્ણા બેહદ હોય છે, પુણ્ય અલ્પ લઈને આવ્યા હોય છે, અને તેથી જ્ઞાનીઓ શું કરતા હોય છે? પોતાના પૂર્ણ સ્વભાવની અધિકતા કરીને બાહ્ય પદાર્થોની ઉપેક્ષા કરતા હોય છે. ક્યારે પણ કોઈને પણ ભોગથી ઈચ્છા છૂટી હોય, શાંત થઈ હોય એવું ક્યાંય નથી. એ જે બોલે, સોચા કરતા હું ભોગો સે બુઝ જાવેગી ઈચ્છા, પરિણામ નિકલતા હૈ લેકિન માનો પાવક મેં. એક વાત એ પણ સમજાવું છે, કદાચ એકવાર ઘીથી અગ્નિ શાંત થશે, પણ ભગવાનની તૃષ્ણાથી ક્યારે પણ ઈચ્છા શાંત થવાની નથી. જીવનમાં આપણને એક પૂર્ણ તત્વ પ્રાપ્ત કરવાનો, અનુભવવાનો એક અવસર મળ્યો છે, તો એવી એક ભાવના કરીએ, હું પૂર્ણ તત્વ હોવાથી મને કોઈની કાંક્ષા નથી. સવારના આપણે જે ચાલે છે વિષય, સમ્યક દ્રષ્ટિના આઠ અંગમાંથી, લક્ષણમાંથી પેલું કયું ચાલે છે? નિસંક સેના માટે છે? નિર્ભય છે. અને નિર્ભય શા માટે છે? સાત ભયથી રહિત. એનો જ બીજો કયો છે? નિકાંક્ષ. ક્યારે પણ મને કોઈ પરપદાર્થની મને કાંક્ષા જ નથી. અરે જેનું મને વેદન નથી, મને એની કાંક્ષા શું હોય? કોઈ પણ પરપદાર્થનું વેદન કોને હોય? જ્ઞાની કે અજ્ઞાનીને? કોઈને ના હોય. તો જેનું વેદન જ નથી એની મને કાંક્ષા શું કરવી? અરે જે આવેલા જવાના છે એની કાંક્ષા શું કરવી? તો એ પોતાએ સમ્યક દ્રષ્ટિ, અત્યારના પણ આપણે આવ્યું તો છે નિજરામાં, સમ્યક દ્રષ્ટિ કેવા હોય છે? કાંક્ષા રહી, કોઈ પણ વસ્તુના ધર્મ પ્રત્યે એને કાંક્ષા ન હોય. એ તો સાચું. ઈસ ઉપરાંત ધર્મની સાધના કરીને કોઈ પણ ફળની ચાહના ન કરવી, કે હું ધર્મની આરાધના કરું તો મને શું મળે? સ્વર્ગનો ભવ મળે, ધર્મને કરીને શરીરનો રોગ મટી જાય નહીં. ચલો એ જવા દે, પરીક્ષા હોય તો મંદિરે દર્શન કરીને જઈએ તો શું થઈ જાય. એક ભાવના જુદી છે અને એક કાંક્ષા તૃષ્ણા જુદી છે. એક મંગલ કાર્ય હોય તો એક ભાવનાથી આવીએ જુદી વાત છે, પણ એની પાછળની એ જે તૃષ્ણાનો ભાવ હોય છે એ ક્યારેય ન હોય. તો એ તો એટલી સ્થૂળ અજ્ઞાનતાથી તો છૂટવું જ જોઈએ. કોઈ સ્તોત્ર બોલીએ એટલે આપણું શું થઈ જાય, બધું નહીં સારું થઈ જાય ને. બધું હમણાં બહુ તકલીફ ને એવું બધું કરે છે, એક વિધાન આપણે કરી લઈએ તો બધું. જીવનમાં એક ફરીથી જૈન દર્શનમાં આવવું છે તો જગતના લૌકિકતાની કાંક્ષા છોડવી પડશે, તૃષ્ણા છોડવી પડશે. નહીં તો વિતરાગ માર્ગની તો બહુ દૂરની વાત, એના આંગણામાં પણ પ્રવેશ નથી થવાનો. આપણે આપણી જાતને ગમે તે માની લઈએ, સ્વીકારી લઈએ, પણ આટલું પણ હજી જો સંયોગોની એટલી પણ મર્યાદા તૃષ્ણા હજી છૂટતી નથી તો એના આંગણામાં પણ આવતા નથી. તો એ શૌચ ધર્મ અને આ બધી લોભ એ બધી મલિનતા, એની સામે હું કેવો છું, પવિત્ર છું, નિર્મળ છું. અરે શુભાશુભ ભાવ આશ્રવને પણ સમયસારની 72મી ગાથામાં શું કીધા, અશુચિ. ત્રણ બોલ એમાં લીધા છે, એમાં પહેલો કયો લીધો છે, અશુચિ, પછી કેવા છે, વિપરીત છે, અને કેવા, દુઃખના કારણ છે. 72મી ગાથામાં એમાં સરસ અશુચિ માટે આચાર્ય દેવે સરસ દ્રષ્ટાંત આપ્યું છે. એ કેવા છે, અશુચિ છે આશ્રવ એટલે શુભાશુભ ભાવ અશુચિ છે. એના માટે કયું દ્રષ્ટાંત આપ્યું છે, શરૂઆતમાં શું છે, જે જેમ જળમાં સેવાળ છે તેવી રીતે આશ્રવો કેવા છે. પછી શબ્દ આગળ શું છે, થોડુંક તો થોડું યાદ રહેતું હશે, એ મલિન રૂપે અનુભવાય છે. શબ્દ શું આપ્યો છે, એવો શબ્દ કેમ આપ્યો, ફરીથી, જેમ જળમાં સેવાળ છે તેમ આશ્રવો મલિનપણે અનુભવાતા હોવાથી, કેમ એવો શબ્દ કેમ, અનુભવાતા હોવાથી. આચાર્યદેવ કહે છે અમને અત્યારના સમયસારની ટીકા લખવાનો વિકલ્પ આવ્યો છે એ પણ અમને કેવા રૂપે લાગે છે, અશુચિપણે. અને અહીંયા તો પાપના પરિણામોમાં ખેદ થતો નથી, એકાંતે પાપના પરિણામ ન હોય જુદી વાત છે, એ તો નથી અત્યારના, પણ એ થાય એનો ખેદ એમાં જોડાવવું પડે, પ્રવૃત્તિમાં જોડાવવું પડે છે, એનો ખેદ કેમ નથી. હોંશે કરીને ક્યારેય વિભાવ કરવા જેવા નથી, એ ભૂમિકા હોય છે તો હોય છે. છઠ્ઠે ગુણસ્થાને પણ મુનિરાજને શું હોય છે, 28 મૂળ ગુણનો વિકલ્પ હોય છે. હોંશ હશે એને કે એ અમારી સાધનામાં એટલી હજી ઓછપ રહી ગઈ છે, તો આ પ્રકારથી તો એ અશુચિ છે. અરે જ્યાં શુભાશુભ ભાવ આશ્રવ અશુચિ છે તો એના ફળમાં મળતા સંયોગની અધિકતા કેમ હોય. 24 કલાક જે આપણી પાસે છે, આપણે નહીં આપણી પાસે, એ શરીરમાં શું ભરેલું છે, શું ભરેલું છે. ગુરદેવસિંહના શબ્દોમાં કહીએ તો શું છે, ગુરદેવસિંહના શબ્દોમાં કહીએ તો, શેરડીની ઉપર છાલ હોય ને બહુ જ પાતળી હોય, આપણે ગંડરી કરે ત્યારે કાઢી નાખે ને, બહુ જ પાતળી, એટલી આ શરીરની ચામડી જો ખોલે તો થૂંકવા ઉભો ન રહે એવી દુર્ગંધ ને એવી અશુચિ ભરેલી છે. નવ દ્વારથી રહે તો બધું જ છે, પણ આ તો શું છે, એટલી આ તો શું છે, ખરેખર આ શું છે, અશુદ્ધિ ઉપર એને ઢાંકવા માટે મૂકેલી એક ચાદર જેને કહે ને, ચટાઈની નીચે એવું છે. બાકી એમાં એક વસ્તુ પણ એવી નથી જેનાથી હર્ષિત થવા યોગ્ય, અને છતાં એની જ અધિકતામાં એની જ મમતા. કોઈને એમ થાય તો શું, શરીર પ્રત્યે અમારે તિરસ્કાર કરવો, એક વાત સમજી લેવું છે, રાગનો નિષેધ દ્વેષના જન્મને માટે નથી, રાગનો નિષેધ એની ઉપેક્ષા માટે. શેનો નિષેધ હોય છે? રાગનો નિષેધ શેના માટે હોય છે? દ્વેષ કરવા માટે. અરે રાગ અને દ્વેષ તો બે એક જ થયા, એક જ સિક્કાના બે પહેલું છે. એ રાગનો નિષેધ એના પ્રત્યેની ઉપેક્ષા કરજે. જિસકે શ્રંગારો મેં મેરા યે મેંગા જીવન લજા. મર્દાને શણગાર કરવા જેવું છે. કોઈ મર્દાને શણગાર કરે એ કેવો છે? એ બુદ્ધિશાળી મનુષ્ય છે કે મૂર્ખ હશે? કોણ છે? જીવનમાં આવા પ્રકારના વિચારોથી પણતી એક ઘડાશે. જેમ કુંભાર છે એને ઘડો બનાવવો છે તો જંગલમાંથી માટી લાવીને શું કરી નાખે? સીધું ચાક ઉપર મૂકી દે. ન મૂકે, ચાલો જંગલમાંથી માટી લાવ્યો, પાણી નાખી દીધી અને ચાક ઉપર મૂકી દે, એ નહીં તો હવે બીજું શું કરવાનું? ચાલો કોરી તો ન મૂકે પણ પાણી વાળી ભીની કરીને એ તો મૂકે કે નહીં? એ નહીં તો શું કરે? અરે એને એવી ખૂંદ હશે, કેળવી તો હજી રોટલીના લોટને કેળવી, ઓલાને શું કરશે? એવું પાણી એને ખૂંદશે, જો નવો આકાર આપવો છે તો એને એટલી નરમ બનાવવી પડશે. રોટલીમાં પણ શું કરે છે? કેળવે છે ને, ફૂલકા ખાવા હોય તો. એમ અહીંયા આખી પણતીને કેળવવી પડશે. આવી ભાવનાથી, રૂચિપૂર્વકની આવા ચિંતન મનન ભાવનાથી એ પણતીને કેળવવી પડશે, નહીતર આ મિથ્યાત્વથી દ્રઢ થયેલી પણતી એ જવાબ નથી આપવાની. અને એટલા માટે નિરંતર ગુરુદેવજી સુકામ કહેતા, ચાર ચાર કલાક સ્વાધ્યાય જોયો એ સુકામ કહેતા. પણ અરે બહારના ઉદયો અને બહારના સંયોગોની પાછળની પણતીની એટલી દળતા થતી દળતા અને એની સામે એટલું જ બળ સામે એ કરવું પડશે. તો એ હું એક પવિત્ર સૂચિ નિર્મળ પદાર્થ છું. આશ્રવાદી ભાવો મલિન છે અને જે ચોવીસે કલાક નિકટતામાં રહેલું છે એ શરીર પણ અશુચિથી ભરેલું છે. એમાં ક્યાંય પણ મમત્વ એકત્વ કરવા જેવું નથી. એવી ભાવના મુનિરાજને તો એવું નિરંતર પ્રણમન થયું છે, આપણે એવી ભાવના પણ કરી શકાય છે. આપણે હવે આપણા વિષય ઉપર આપણે આવીએ. છઠ્ઠો બોલ થોડો તો લઈ લીધું, ફરીથી આપણે લઈએ. પૂજ્ય ગુરુદેવસિંહે રાજકોટમાં 90ના ચોમાસા દરમિયાન સમયસાની 1-99 ગાથા ઉપર પ્રવચન આપેલા, જાહેરમાં પરિવર્તન પહેલા, અને ત્યારે આ વાક્ય લીધું હતું કે પૂર્ણતાને લક્ષે શરૂઆત. પૂર્ણતા એટલે કોઈને એમ લાગે ત્રિકાળી દ્રવ્ય પૂર્ણ હશે એ લઈ શકાય, પણ ગુરુદેવસિંહનો અભિપ્રાય શું હતો તે વખતે? કે ક્યાંય પણ વચ્ચે અટકતો નહીં, પૂર્ણ સાધ્ય દશા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તું એક ધારા ચાલજે. તો એ લક્ષમાં રાખીને તું શું કરજે? શરૂઆત. પણ ક્યાંય દેખાતું જ નથી ને. પૂર્ણતા એટલે શું? પૂર્ણતા એટલે શું? મને 5 ઇન્દ્રિયના વિષયો વ્યવસ્થિતપણે મળે અને મારું જગતમાં 5 જણામાં નામ ખરા, એ મારી જીવનની શું કહેવાય? સફળતા કહેવાય ને. સક્સેસફુલ લાઈફ કોને કહેવાય? જેના સ્મશાન યાત્રામાં કેટલા આવે? 505,000. સક્સેસફુલ લાઈફ કોને કહેવાય? તારી સફળતા જગત સાપેક્ષ હોય કે તારા વેદનથી જોઈશ? તારે શેનાથી? મારી જીવન સફળપણે થઈ રહ્યું છે એનો આધાર કોણ છે? અરે જગતમાં પ્રસિદ્ધિ મળી એ તો જસ કીર્તિનો ઉદય છે, સાતાનો ઉદય છે. મને વેદનમાં શું આવી રહ્યું છે? આકુળતા. શેની આકુળતા? દ્વેષરૂપની કે રાગરૂપની? બે સરખી જ છે. આપણને ક્યારે રાગની આકુળતાનો ક્યાંય ક્યારે વિપરીતપણું, એનું કાંઈ ખેદપણું, એની કાંઈ ખટકપણું, એમાં કોઈ દોષ અપરાધ ક્યારેય લાગ્યો જ નથી. અહીંયા તો કે એ પૂર્ણતાને પૂર્ણ તત્વ છું અને મારી દશા પણ પૂર્ણ હો, મને વિપરીતતામાં રહેવું નથી. શું કહીએ આપણે? વિપરીતતામાં રહેવું નથી, અધુરાસમાં અટકવું નથી અને પૂર્ણ થયા વિના રહેવું નથી. અત્યારના શેમાં છીએ? વિપરીતતામાં. વિપરીતતામાં રહેવું નથી, અધુરાસમાં અટકવું નથી અને પૂર્ણ થયા વિના રહેવું નથી. એ રીતે પૂર્ણતાને લક્ષે, અરે અનંતા જીવો આ પામી ગયા, હું કેમ ન પામું? એ પણ એક વિચારવા જેવું છે. ભરત ચક્રવર્તીના પુત્રો ક્યાંથી આવેલા? વચ્ચે એક ભાવ કરીને આવેલા, અને જૈનમાં ત્યારે કેવા હતા? મૌન હતા, મૂંગા નહોતા, મૌન હતા. અને ભરત ચક્રવર્તીને આશ્ચર્ય થાય કે મારે ઘેર આવા પુણ્યવંત આવા હોય અને પાછા કેમ બોલતા નથી? તો બોલ્યા કે ના બોલ્યા? બોલ્યા. શું બોલ્યા? કેમ છો તમે, શું કરો, વેપાર ધન, શું 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 બોલ્યા? અરે જીવનમાં બોલવા જેવું પણ એ છે જે પોતાની સાધનાને નિમિત્ત બને. અરે એ વિચારવા જેવું છે જે સાધનાને બળ આપે, અને એની બદલે તો નિર્થક વિકલ્પો અને નિર્થક ભાષાનો વે. વિકલ્પ અને ભાષા બેયને શું કરીએ છીએ આપણે? વેડફીએ છીએ. અરે બોલવું છે તો એ જિનેન્દ્રદેવ શાસ્ત્ર ગુરુ પંચ પરમેષ્ઠી જે પદમાં મારે પહોંચવું છે એવાની કંઈક સ્તુતિ કરજે. આવો વાણીનો વિલાસ બીજે શું કામ ચલાવે છે? વાણીનો વિલાસ અને વિકલ્પની ઝંઝાળ બીજામાં જ વાપરી છે આપણે. ક્યારે પણ એક આપણા ઉપકારી પ્રત્યેની અને ક્યારેક આત્મહિતને માટેની ક્યારે ચિંતન મનન પણ એ નથી. તો પૂર્ણતા કેમ થાય એવી જ લક્ષ્ય શરૂઆત કરવા જેવી છે, અને એ જ ખરેખર શરૂઆત છે. અનંતા જીવો એ ન્યાથી નીકળીને મોક્ષ પામી જાય. અરે સિંહ જેવી પર્યાયોમાં એ પણ એક વિચાર આવે છે ને, સિંહ એ તો બહુ જ પ્રસિદ્ધ છે એટલે દરેકને વિશ્વાસ છે કે એવું નહીં થયું કઈ. સિંહ જેવી પર્યાયમાં એમને પાપ તો થયા હશે ને, કોની હિંસાના પાપ થયા હશે? સંઘની પચેન્દ્રી. આપણે આ ભાવમાં એટલીસ્ટ એટલા તો પાપ નથી કર્યા સંઘની પચેન્દ્રીની હિંસાના, અને તો જો એ પામી શકે તો હું કેમ ન પામી શકું? ફરક ક્યાં પડે છે? એવા કેવાય દ્રષ્ટાંતો છે કે એ ભાવમાં. અને એક વિચારી જે સૈનિક રાજાના જીવનમાં જો એ રીતે એક વિચાર કરીએ તો શું થાય? શું વાત વિચારવાય? જે એક જ ભાવમાં સાતમી નરકનું આયુષ બંધાય એવા પરિણામ કરી શકે છે, એ જ આત્મા તીર્થંકર પ્રકૃતિ સુધી પણ પહોંચે છે, સમ્યક દર્શન પામે. બે એક્સ્ટ્રીમ જેવું લાગે ને, સૌથી ઉત્કૃષ્ટ પુણ્યની પ્રકૃતિ કઈ? તીર્થંકર નામ પર. અને એકદમ પાપની કઈ છે? સાતમી નરકનું આયુ. અને એક જ ભાવમાં એક જ જીવ વિપરીત કરે તો પણ ક્યાં સુધી પહોંચે છે, અને સવળો પડે તો પણ ક્યાં સુધી પહોંચે? એ તો છે દરેકને એક જ ભાવમાં એમણે, અરે તો હું કેમ? હું મેં એવા પરિણામ તો નથી કર્યા ને આપણે કહીએ કે સાતમી નરક જઈએ એવા, તો હું કેમ પલટો ન મારી શકું? હું કેમ પડખું કેમ ન બદલી શકું? અરે અનાદિથી વિભાવના પડખે પડ્યો છું, સ્વભાવના પડખે કેમ ન આવી શકું હું? ખામી છે પોતાની અંતરંગની રુચિ, અંતરંગનો રસ, અંતરંગનો પ્રેમ. એ કોઈને પૂછવાનું નથી, પોતાના આત્માને પૂછી જવું. મને કેટલી અંતરનો રસ રુચિ શું છે એ કોઈ બાયથી કહેવા યોગ્ય કે દેખાડવા યોગ્ય એ નથી, એ તો પોતાનો આત્મા જાણે અને પરમાત્મા જાણે. તો એવી એક ભાવનાથી જીવનમાં કાળ ચાલ્યો જાય છે, યોગ પૂરા થઈ જશે. ગુરુદેશી તેના માટે ઘણા શબ્દો, ગુરુદેશીના એવા શબ્દો યાદ રાખવા જોઈએ. એક પડદો પડ્યો, પડતો તો ખબર પડે ને, નાટકમાં પડે એમ આપણા જીવનમાં શું છે? આયુષ પૂરું થયું, પડદો પડ્યો. ઓલામાં તો એક નાટકમાં એક ઓલા પડદો પડે ને, સીન બદલાઈ જાય. જનરલી ક્યારે એનો પડદો પડતો? એક સીનમાંથી બીજો સીન, એમાં આપણે એક ભાવમાંથી બીજા ભાવનો શું છે? આ પડદો. એક પડદો પડ્યો, ક્યાં જાશો? ગુરુદેવ શું કહે એના માટે? નહીં બધું સાંભળ્યું. ત્યાં કોઈ માસી બાપ બેઠા નથી કે આવીને પોઢી જા. જે કોઈને જાણીતા અહીંયા માયનાતા એ બધાને છોડીને અજાણ્યા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પહોંચી જશો. કોનો આધાર? અહીંયા તો એક કાંઈક તકલીફ હોય તો એમ થાય ભાઈ મારે જઈને અજાણ્યા ગામમાં જવું છે, મને કોઈક જાણીતા હોય તો એને તમે કાંઈ ને તો એક શું આપો, એક ટેલિફોન નંબર આપી દો, કાંઈક તકલીફ પડશે. એક હજી સંભવ છે કે નહીં હજી નક્કી નથી, થશે કે નહીં, એક સંભવ છે તો પણ આપણે શું કરીએ છીએ એના માટે એક ઉપાય કરીએ દ્રષ્ટાંત તરીકે. તો જે આ એક પડદો પૂરો થયો, ક્યાં જશું અને ત્યાં હું કોના આધારે? અરે જે શરણભૂત આધારરૂપ છે એને તો આપણે ઓળખ્યો નથી, હું કોના આધારે ત્યાં જઈશ? પોતાની અશરણતાને લાચારીપણાને વિચારવા જેવું છે. જેને જેને હું આધારભૂત સુખને માટે આધારભૂત માનું છું એ કાં તો મને છોડીને ચાલ્યા જશે અથવા એને છોડીને હું ચાલ્યો જઈશ. કોનો આધાર હશે? ખેદ તો એ છે, આધારભૂત તત્વ હોવા છતાં નિરાધારપણે રહીએ છીએ. જેની પાસે ન હોય, જેમ કે ને જેની પાસે કાંઈ ન હોય એ તો હજી ગરીબ તરીકે રહે, દુઃખી થઈને રહે, પણ જેની પાસે હોય એ પણ, જે આંધળો હોય એને તો ન દેખાય પણ છતી આંખે મધ્યાહનનો સૂરજ તપતો હોય અને કૂવામાં પડે તો એના માટે શું કહેવું? એમ મધ્યાહન એટલે દેવશાસ્ત્ર ગુરુનો યોગ આપણને એક મળ્યો છે, આરાધના કરવાનો અવસર મળ્યો છે, અને હજી અજ્ઞાનથી અંધ થઈને રહીએ તો એના જેવું બીજું ખેદનું શું હોય? તો એ અહીંયા ગુરુદેવજી ખાસ આપણા માટે કે પૂર્ણતાને લક્ષે શરૂઆત, તેજ વાસ્તવિક યથાર્થ સાચી સમીચીન શરૂઆત છે. સાતમા બોલ ઉપર આવ્યું, આખા સિદ્ધાંતનો સારમાં સાર. આખા સિદ્ધાંત એટલે બારે બાર અંગ. સૌથી ઉત્કૃષ્ટ શુદ્ધ નામ કેટલું હોય? બાર અંગ. બારે અંગના બધા સિદ્ધાંતોમાંથી એક સાર શું છે? સારમાં સાર. એનાય ઘણા છે, એમાં પણ એક સાર. જેમ વૃક્ષ હોય ને, વૃક્ષ ઈસેના આધારે હોય, સેના હોય વચ્ચે થડ, અને થડની નીચે પણ શું હોય? મૂળિયું હોય. એમ સારમાં સાર કે ત્યાં સુધી પહોંચવું છે અને આખા સિદ્ધાંતનો, ગુરુદેવજી સિદ્ધાંતનો પણ સરસ અર્થ કરતા હોય. સિદ્ધાંત કોને કહે? સાંભળો, જેના અંતે સિદ્ધ થવાય એનું નામ સિદ્ધાંત છે ને. બે શબ્દ છે ને સિદ્ધાંતમાં, ક્યાં શબ્દ છે? સિદ્ધ અને અંત. તો જેના અંતે એટલે કે જેને યથાર્થપણે સ્વીકારવાથી સમજવાથી એનું પ્રણવન થશે તો અંતે શું થશે? સિદ્ધ. તો જેને અંતે સિદ્ધ દશા થાય એ ખરેખર શું છે? સિદ્ધાંત. બીજી રીતે પણ આપણે કહી શકીએ, અનુભવથી સિદ્ધ થાય એનું નામ સિદ્ધાંત. જે અનુભવથી સિદ્ધ થાય એનું નામ શું છે? સિદ્ધાંત. અથવા ગુરુદેવજીના શબ્દોમાં કહીએ, જેના અંતે સિદ્ધ દશા પ્રાપ્ત થાય સિદ્ધાંત. તો આખા સિદ્ધાંતનો બારે અનુયોગને કુનકુનાચાર્ય દેવના શબ્દોમાં કહીએ તો બાર અંગ એટલે ચાર અનુયોગનું તાત્પર્ય શું છે? વિતરાગતા છે. શેમાં છે? આવે છે પંચાસથી કાયની ગાથામાં આવે કે ચારે અનુયોગનું તાત્પર્ય, ચાહે કોઈ પણ ચરણાનુયોગ વાંચીએ, કર્ણાનુયોગ વાંચીએ. કર્ણાનુયોગમાં શેની વાત છે? કર્ણાનુયોગમાં શેની વાત હોય? કર્મની બધી નહીં, એમાં ઉલટાનું અમને તો એકત્વ થઈ જાય, એમાં તેમ જ આવે. જ્ઞાનાવળીના ઉદયથી જ્ઞાન ઢંકાય છે તો ઉલટાનું બે દ્રવ્યને શું થઈ જાય છે? એમાં એવું ન આવે? એમાં આવે કે નહીં? જીવ અસાતાના વેદનીથી શું પામે? દુઃખ પામે. ઉલટાનું અમે તો માંડ માંડ કર્મથી છીટાતા, પાછું આ કર્ણાનુયોગમાં. અરે ભાઈ, તે શબ્દો વાંચ્યા છે એનું પ્રયોજન નથી વાંચ્યું. કે તારી દશામાં જયારે હોય છે ત્યારે નિમિત્ત કોણ હોય છે એનું જ્ઞાન કરાવે છે. એ કર્ણાનુયોગમાં પણ જે વાત કરી છે શેના માટે છે? એનાથી થયું છે સિદ્ધ કરવા માટે કે તારી દશાના સમયે ભાઈમાં નિમિત્ત કોણ હોય છે? ક્યારે એવું પણ ન બને કે જ્ઞાન આપણું હીણું થાય અને બીજો કોઈ કર્મ નિમિત્ત હશે, એવું નહીં હોય. અરે બીજો કોઈ નો કર્મ પણ નિયમરૂપ નહીં હોય. નિયમરૂપ કોણ હશે? જ્ઞાનાવર્ણી કર્મનો ઉદય હશે ત્યાં. તો ત્યાં એ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેની વાત છે. એવી રીતે ચરણાનુયોગમાં શું હોય છે? શ્રાવક અને મુનિરાજના ભૂમિકાને અનુરૂપ જે અનુકૂળ જે વ્રત હોય છે એની વાત. તો એ કથનમાં તો એમ જ આવવાનું. મુનિરાજ કોને પાડે છે? 28 મૂળ ગુણને. આપણે હમણાં જ વાંચ્યું શ્રાવકને કેટલા હોય છે? 12. અણુવ્રતમાં આવી છે ને 5 અણુવ્રત, પછી 3 ગુણવ્રત અને 4 બરોબર ને પાડે ને શ્રાવક નિયમથી કે કોઈ કોઈને હોય? નિયમથી હોય. નિયમથી શ્રાવક 12 અણુવ્રતને નિયમથી પાડે છે ને? પાડે છે, એમાં ક્યાં ચિંતા નહીં કરવાનું. અને શ્રાવકો પાડવા જેવો છેલ્લે શબ્દ લખ્યો છે. અરે ભાઈ, ચરણાનિયોગમાં એ ભૂમિકાના વિકલ્પને દેખાડ્યું છે. આનાથી હીન પ્રકાર હોય તો સમજવું એ દશા નથી. શું દેખાડ્યું છે? જેમ મુનિ દશા હોય અને કોઈ કે અમને ત્રણ કસાયનો અભાવ તો થઈ ગયો પણ હજી ઘરમાં રહેવાનું થોડુંક મન થાય છે તો સમજવું એ નથી, એ દશા એક બહુ સિમ્પલ છે. જેમ પડછાયો છે એ કોનું સૂચક છે? આમ તો બધી વસ્તુને આપણે એક વ્યક્તિ મનુષ્ય માટે લઈએ, જેમ પડછાયો કોનું સૂચક છે? તો એવી રીતે એ ભૂમિકાનો વિકલ્પ છે એ ક્યાં હોય છે? યથાર્થપણે દ્રવલિંગ કરે જુદી વાત છે, પણ એ ભૂમિકામાં તો એવો જ વિકલ્પ હોય છે, એનાથી હીન પ્રકારનો ક્યારે ન હોય. તો એ રીતે વિચાર કરીએ તો તે ભૂમિકાનો સુવરાગ એની અંતરંગની શુદ્ધતાનો સૂચક છે. એ કોઈ અમસ્તુ આચાર્યો એ બધી મૂળ તો વિતરાગની વાણીમાંથી આવ્યા છે ચાર અનુયોગ, અને એવી રીતે કથાનુયોગ પ્રથમાનુયોગ એમાં મજા આવે ને. એમાં ચક્રવર્તીના વૈભવને એવું વાંચે તો શું થાય? શું થાય? એક જ વાર, વધારે નહીં, એક જ વાર. અરે એને હોય છે એ વાંચ્યું, પણ એને બળખાની જેમ છોડે છે એ કેમ ન વાંચ્યું? છે શું વાંચ્યું આપણે? 96,000 રાણી, 96 કરોડ પાયદળ, 6 ખંડના રાજા. અરે એક પુણ્યનો ઉદય સંયોગ તે વાંચ્યો, પણ એને છોડ્યું કેવી રીતે છોડતા હશે? ગુરદસિકન બળખાને અથવા મળમૂત્રને બળખાને છોડે એવી રીતે એ ચક્રવર્તી 6 ખંડ. ભરત ચક્રવર્તીની આપણે વાત લઈએ, બાહુબલીની લઈએ, પોદનપુરનું રાજ છોડ્યું હશે પછી વિકલ્પ થતો હશે એને હાચ્યું કે નહીં? માંડ માંડ મેં તો વ્યવસ્થિત બધું સેટઅપ કર્યું તો શું હશે? ફરીથી એ વિચારવા જેવું છે, ત્યાગ કોને કહેવાય? જેનું પછીથી સ્મરણ ન આવે ખરેખર એ ત્યાગ છે. આપણે વસ્તુ છૂટે છે એની મમતા હોવાથી સ્મરણ રહી જાય છે જીવનમાં. એ પણ એક વિચાર, એ વિચારવા જેવું છે કે પ્રથમાનું યોગમાં આવા પુનના ઉદય હતા, અનુકૂળતાની સામગ્રીના ઢગલા જેને કહીએ, અને છતાં પણ એને એ છોડ્યા. તો ક્યારેક એક વિચાર એ પણ, કોઈનો ત્યાગ શેના માટે હશે? એનાથી આગળ વધવા માટે કે પાછળ, જેને કહે ને બેટર ઓફ માટે. કોઈ પણ એક મકાન બદલીને નવું લે છે તો શેના માટે લેતા હશે? સારા એક કમ્ફર્ટ્સ ને એના માટે કરતા. તો એ ચક્રવર્તીઓને, તીર્થંકરોને એ આ બધું છોડીને વન જંગલમાં જતા હશે તો એમને શું અધિક મળતું હશે? એમાં શું મળતું હશે અધિક? અરે, જે આનંદની ધારાની અલ્પતા હતી એ આનંદની ઉગ્રતા થાય છે. એ આનંદની ઉગ્રતા લેવા માટે એ આ બધા બાહ્ય પરિગ્રહ, કારણ કે એ પરિગ્રહની મમતા એ પ્રચુર આનંદ સુધી નહીં લઈ જાય. તો બધા જ સિદ્ધાંત, બધા જ આગમ, બધાનો સાર ક્યાં છે? દ્રવ્યાનુયોગનો તો પ્રશ્ન જ નથી, પણ ચારેય અનુયોગનો શું છે? વિતરાગતા. અને એને જ અહીંયા ગુરુદેવજી બીજા શબ્દોમાં કહે છે, જે કુંદ કુંદ આચાર્ય દેખે કે ચારેય અનુયોગ, ચારે અનુયોગ ઇઝ ઇક્વલ ટુ 12 અંગ ઇઝ ઇક્વલ ટુ તીર્થંકર પરમાત્માની દિવ્ય ધ્વનિ બધાનો. તો એ બધાના આખા સિદ્ધાંતનો સારમાં સાર તો વિતરાગતા. અને વિતરાગતા ક્યારે થશે? બહિર્મુક્તામાં કે અંતર્મુક્તામાં? અને એટલા માટે ગુરુદેવજીને કે બહિર્મુક્તા ઓછી કરીને અંતર્મુખ, એ તો પછીની વાત, એ પહેલા તો થોડું હાવ છોડી દેશે તો આ બધું કરશે કોણ? બધું એ સંભળ, એઝ ટુ ટેક રિસ્પોન્સિબિલિટી. આપણે જો બધું બહિર્મુક્તા છોડી દેશું તો જગતનું વ્યવસ્થા કોણ કરશે? બધું કોકે તો માથે લેવું પડશે. અરે, જીવનમાં ક્યાં કરતા બુદ્ધિનો બોજો લઈને ફરવું છે? મારા વિના નહીં ચાલે એવા કેનારા ઘણા ચાલ્યા ગયા ને તો પણ દુનિયા ચાલે છે. અરે, જે તીર્થંકરોએ જેની ચિંતા ન કરી એના આપણે ચિંતા કરશે? તો આખી એક બહિર્મુખતા. બહિર્મુખતા એટલે શું? અને શું કામ થયા કરે આપણને? આપણને એક પ્રશ્ન થયો, હું ગમે એટલો પ્રયત્ન કરું મારી પણથી બહિર્મુખતામાંથી અંતર્મુખતામાં કેમ નથી આવતી? ભાવના તો કરીએ છીએ કે મને મારા આત્માનું અનુભૂતિ થાય, નિર્વિકલ દશા થાય, સમ્યક દશા, ભાવના સારી છે, પણ એ પ્રમાણે થતું કેમ નથી? એક ફરીથી રુચિ બહારમાં અને ઉપયોગ અંતરમાં, એ કામ નહીં થાય, ક્યારેય નહીં થાય. અને એટલા માટે કીધું ને, પહેલો રૂચિનો પલટો કરશે તો ઉપયોગનો પલટો. એ માર્ગની યથાર્થ વિધિનો ક્રમ છે. બેનસીમાં એ આવે છે, પહેલો ઉપાય શું છે? રૂચિનો પલટો કરવા જેવું છે. આપણે હજી રૂચિ ક્યાં રાખી છે? હા, એટલું હશે, અસ્થિરતા રહેશે અને ઉપયોગ અંતર જશે, એ બરોબર છે. પણ ક્યારે એવું ન બને કે રૂચિ બહિર્મુક્તામાં હોય અને ઉપયોગ અંતર્મુક્તામાં એ કામ કરે. તો એમને બહિર્મુક્તા પાછી ઓછી નહીં, મંદ નહીં, છોડીને, સાવ છોડીને. છેડો ગુજરાતી એમ કહે ને, શું કહે? છેડો સાવ. આટલું બધું કરવું, થોડું ધીરે ધીરે, બહુ ઉતાવળે. એટલે જ અમે ધીરે ધીરે કરીએ છીએ ને. ધીરે ધીરે કરતા કેટલો ટાઈમ ગયો છે? જ્યાં જરૂરિયાત લાગે ત્યાં કાળમાં ધીરે ધીરે ન હોય, એક જ સમયમાં હોય છે. તો એ બહિર્મુક્તા છોડી, બહિર્મુક્તા એટલે શું? બહિર અને મુખ, જ્યાં જેની રૂચિ ત્યાં તરફનો ઝુકાવ, જ્યાં જેની રૂચિ ત્યાં વીર્યની સ્ફૂર્ણા થાય, તો એ આખી બહિર્મુક્તા છોડી. અને પ્રથમ એ બહિર્મુક્તા રૂચિની છૂટશે અને પછી ચારિત્રનો પણ અસ્થિરતા એ છૂટશે ત્યારે પૂર્ણતા થશે. રૂચિ પણતીની એ બહિર્મુક્તા છૂટશે, માર્ગમાં પ્રવેશ થશે. અને ચારિત્રની પણ અસ્થિરતા છૂટશે તો એને પૂર્ણતા થશે. અંતે તો બહિર્મુક્તા છોડવાની જ છે, પહેલા એકત્વ રૂપની પછી અસ્થિરતા રૂપની. તો એ બહિર્મુક્તા છોડી, પણ જ્યાં સુધી રસ છે ત્યાં સુધી. અને બે પ્રકાર જેમ આજે ચાલે છે ને, ભય, જ્યાં રસ એકત્વ હશે ત્યાં કાં તો રાગ હશે અને કાં તો દ્વેષ હશે, કાં તો રતિ હશે કાં તો અરતિ હશે, ત્યાં ભય હશે. તેને છોડીને અંતર્મુખ થવું તે છે. ઉપયોગને સંકેલીને અંતર્મુખમાં લઈ જવો એ જ બધો બારે અંગનો કહેવાનો સાર. જેને ગુરુદેવે સાવ પાછા સરળ શબ્દોમાં શું કીધું, પરથી ખસ અને સ્વમાં. તે બહિર્મુખતા છોડ એના માટે કયો શબ્દ છે, પરથી ખસ, અને અંતર્મુખ થાય એનું નામ શું છે, સ્વમાં વસ. એ તો હજી અત્યારના તો મકાનમાં રહીએ પછી ની આ વસ્તુ આત્મામાં નહીં, હજી વાર છે ને. વી આર નોટ ઇન હરી, વી હેવ ધ ઇનફ ટાઈમ વિથ અસ ને. હજી તો ઘણા, અમારી ઉંમર હજી તો હજી નાની છે, માથાના હજી ધોળા વાળ પણ નથી થયા. જેને વાર દેખાય છે એનો અર્થ છે એને જરૂરિયાત લાગી નથી. જરૂરિયાત લાગે એ કાળની રાહ જોવે નહીં, અને કાળની રાહ જોવે એને રૂચિ નથી. અને એ નિશ્ચિતપણે 100% માની લે, રૂચિ વગર આત્મા પ્રાપ્ત થવાનો નથી. ગમે તેટલા વાણી વિલાસ કરીએ, ગમે એટલા વિકલ્પ કરીએ, ગમે એટલું ધારણા જ્ઞાન કરીએ, રૂચિના પલટા વગર આત્મા ક્યારેય એ મળવાનો નથી. તો એ બહિર્મુખતા છોડી, ચલો બહિર્મુખતા એટલે શું, કોના તરફનું લક્ષ છોડવાનું, બહિર્મુખ લક્ષ, જે મુખ હોય ને જેની સાથે આપણે સંબંધ હોય એની તરફ શું કરીએ, આપણે મુખ કરીએ છીએ ને એનું, એવી રીતે કોના તરફની બહિર્મુખતા છોડવી, કોના તરફનું લક્ષ છોડવું, કુટુંબ પરિવાર, વેપાર ધંધા, કોના તરફનું. અરે પોતાના અસ્તિત્વ સિવાય કોઈ પણ હો, દેવ શાસ્ત્ર ગુરુ સાક્ષાત તીર્થંકર પરમાત્મા હો, એનું લક્ષ છોડવું પડશે, એટલું છોડવું પડશે. અમે તો માંડ માંડ અહીંયા સુધી હજી પહોંચ્યા છે, તમે કહો પાછા હજી એનાથી પાછા ફરવું પડશે. બહિર્મુખતા એટલે બહિર પર પદાર્થો અને રાગાદી ભાવો બધા તરફનું લક્ષ છોડવું જ પડશે. બહિર્મુખતામાં રાગ અને દ્વેષનો જન્મ થાય છે, નિરીકલ દશા ક્યારેય થવાની નથી. અને અંતર્મુખતા કેવી કરવી છે, કેવી અંતર્મુખતા, કે જ્યાં ગુણ ગુણીનો ભેદ પણ નહીં હોય. બહિર્મુખતા તો છે, હવે અંતર્મુખતામાં કોનો હશે, દ્રવ્ય પર્યાયનો ભેદ, ગુણ ભેદનો, કે હું સાધક છું અને ત્રિકાળી મારું એ ધ્યેય છે, એવો ભેદ પણ જ્યાં છૂટી જાય એવું અંતર્મુખ થવું તે છે. શ્રીમદજીનો પણ આધાર આપે, શ્રીમદ એ કહ્યું છે ને, ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. ફરીથી સંસાર એટલે શું, આખો આ જે સંયોગ રૂપે લઈએ તો સંયોગ છે, બાકી ખરેખર તો સ્વરૂપથી ચ્યુત થવું એનું નામ શું છે, સંસરણમ ઇતિ સંસાર. સ્વરૂપથી શ્રદ્ધા રૂચિ ચ્યુત થઈ છે, મિથ્યાત્વ છે, અને પણત્યથી ચ્યુત થાય છે તો એ અસ્થિરતા. તો એ ક્યારે થયું આવું, કે મોહ અને વિકલ્પ બે શબ્દ ક્યાં છે, મોહ અને વિકલ્પમાં શું લેશે, ઉપજે મોહ વિકલ્પથી. મોહ એટલે શું અને વિકલ્પ એટલે શું, મોહ એટલે મિથ્યાત્વ અને વિકલ્પ એટલે ચારિત્ર સંબંધી અસ્થિરતા, બે પ્રકારથી. ભલે અસ્થિરતાથી છે અલ્પ સંસાર, પણ છે તો સંસાર જ, અને મિથ્યાત્વના ફળમાં દેહદ સંસાર છે. તો ઉપજે, જો આમાંથી એક શું સિદ્ધ કરાયું આપણને, કે કોઈના ઉપર દોષ ઢોળીશ નહીં. તો જે કોઈ સંસાર ઉભો થયો છે કોના કારણે થયો છે, તારા પોતાના કારણે છે. અને એ દોષ કયો છે, તે એક મિથ્યાત્વ રૂપનો છે અને એક અસ્થિરતા રૂપ. તો મિથ્યાત્વ માટે કયું નામ આપ્યું છે, મોહ, અને જે અસ્થિરતાના રાગ દ્વેષ છે એના માટે કયું નામ આપ્યું છે, વિકલ્પ. તો ઉપજે મોહ વિકલ્પથી. પછી ઉપજે એટલે શું, ઉપજે એટલે નહીં ખબર ને, ઉપજે ઉત્પન્ન થાય, ક્રિએટ થાય છે. જો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? ઉપજે છે, પ્રગટે છે, પ્રગટ થાય છે. તું કરે છે તો થાય છે, તારા હાથની બાજી છે. એને કરવું કે એને ટાળવું એ શું છે? તું પોતે એના માટે સ્વતંત્ર છો. દોષ કરવામાં પણ તું સ્વતંત્ર છો અને દોષને ટાળવામાં પણ. ક્યારે પણ કોઈના ઉપર લાચારી નથી, અશુદ્ધતા થવામાં કે અશુદ્ધતા ટાળવામાં. તે પોતે જ તારા દોષે તને બંધન. તો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. ફરીથી સમસ્ત સંસારમાં ચારેય ગતિ રૂપ લઈ લેવું. પણતીમાં તો છે જ, નિમિત્ત રૂપે પણ ભાઈમાં જે ચારેય ગતિ છે, 84 લાખ યોની છે, જે કોઈ સંયોગ બન્યો છે એ તારા પોતાના મિથ્યાત્વ અને રાગદ્વેષના કારણે છે. તો સમસ્ત આ સંસાર, અને એના માટે પણ પૂજ્ય બેનસીએ લખ્યું છે ને, આપણે ફરિયાદ કરીએ છીએ ક્યારે? ઉદય સમયે, પણ બંધ સમયે વિચારતા નથી. બંધ સમયે જીવ ચેતીએ ઉદય સમય સાવ છે. ઉદય જયારે આવતા હોય છે અને આપણી કલ્પનાની બહાર, ઈચ્છાની બહાર, અભિપ્રાયથી વિરુદ્ધ ઉદય આવે ત્યારે આપણે શું વિચારીએ? શું કમ્પ્લેન, ફરિયાદ શું કરીએ? મને કેમ, બીજાને કેમ, ને બીજા ખોટું કરે તોય તમે એને કાંઈ ન કહો અને મને કેમ? અરે આ પ્રશ્ન બીજાને કહેવા કરતા જ્યારે બંધ થતો હતો ત્યારે વિચારવા જેવું છે. અને જીવ એ રીતે જો વિચારશે, ક્યારેક એવા ક્રોધાદી કસાયના ને એવા પરિણામો, તીવ્ર ગ્રદ્ધિના પરિણામો હોય ત્યારે એક વિચારવા જેવું છે, શું કરવા જેવું? આ સમયે મારું આયુષ બંધાણું તો શું થશે? એક ખરેખર એક જ્ઞાનની વિચારણા છે ને, કસાઈને એ રસ ઓછો કરી નાખશે. પણ પૂજ્ય બેનસિંહના શબ્દોમાં એ રીતે કસાઈના વેગમાં તણાતા જઈએ છે અને કસાયના વેગમાં જ્ઞાનનો વિવેક છૂટી જાય છે. તો અહીંયા આખો આ સમસ્ત સંસાર આપણા દોષથી જ એ થયો છે. તો ઉપજે, કોણ ઉપજે છે? કોણ ઉપજે છે? આ સંસાર સેના કારણે? મોહ અને વિકલ્પ બે દેખાડ્યું, કારણ અને એનું ફળ. કારણ કોણ દેખાડ્યું? મોહ અને વિકલ્પ. અને એના ફળમાં શું મળે છે? આ સમસ્ત સંસાર, એ સમસ્ત આ સંસાર. હવે આ તો કોની વાત કરી? અત્યારના આપણી ભૂમિકાની. આનો કોઈ ઉપાય ખરો? જેમ ડોક્ટર પાસે જઈએ તો પેલા એ શું કરે? ડાયગ્નોસ કરે કે તમને શું રોગ છે અને શેના કારણે. એમ અહીંયા રોગ કયો કીધો? કયો? સંસાર. અને એનું કારણ કોણ છે? મોહ અને વિકલ્પ. હવે આને કોઈ ઉપાય ખરો કે નહીં? અને જો ઉપાય ન હોય તો ભોગવે જ છૂટકો છે. જેમ કે ભાઈ કેન્સર એટલા ફોર્થ સ્ટેજમાં પહોંચી ગયું છે, હવે એનો કોઈ દવા? તો એવું છે તો કે ના, ઉપાય છે. તો શું છે? અંતર્મુખ અવલોકતા. શું શબ્દ આવ્યો? તો એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો? આગળ શું હતું? કે મોહ અને વિકલ્પ છે ત્યારે તને બહિર્મુખતા છે ને. સામસામે ટેલી થઈ શકે ને કે હવે અંતર્મુખ થવું છે, એનો અર્થ શું છે? અત્યાર સુધી આપણે ક્યાં છીએ? મોહ અને વિકલ્પ થી ક્યાં છે? બહિર્મુખતામાં. તો અંતર્મુખ અવલોકતા. પછી શબ્દ શું છે? કોનો વિલય? કોનો વિલય? વિલય એટલે વિલયમાં બે શબ્દ, લય અને વિ. જો ઘણી વાર છે ને આવા શબ્દો આવતા હોય, નાશ અને વિનાશ, બેમાં શું ફરક છે? વિશેષ કરીને ધ્વંસ, વિધ્વંસ. આવું થોડીક ગુજરાતી ભાષા, થોડીક સંસ્કૃતમાંથી સરસ શબ્દો હોય છે. ખાલી ધ્વંસ નહીં, ધ્વંસ કરીએ તેમાં શું થઈ જાય? રુઇન્સ રહી જાય. અને વિધ્વંસમાં શું હોય? કાંઈ જ ન મળે. એમ આ બધાને શું કરવાના છે? લય કે વિલય? વિલય. એ તો શું દેખાડ્યું? સાવ નહીં. અને કેટલા વારમાં? શું લખ્યું છે? નહીં વાર. એ કાળ દેખાડો. વિલય એટલે ટોટલી, અને બીજો શું? નહીં વાર. અને એના માટે શું છે દ્રષ્ટાંત? શું આપ્યું છે? નહીં, એમાં જ એમાં જ કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા, એ બધું બોલીએ તો આવે ને તો અડધેથી નો યાદ આવે એમ છે. એવું છે, આ ગોખેલાનું કામ છે, ભાવથી અર્થ સહિતનું નથી આપણે વિચાર્યું. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા, કરોડો વર્ષનું સ્વપ્ન ડ્રીમ ચાલતું હોય, હવે એનો એન્ડ લાવવા માટે કેટલા કલાક સુતા રહેવું પડશે? કેટલા કલાક? નહી, અરે એક સપનું છે, આંખ ખોલશું તો એ કઈ છે જ નહીં. એમાં સંસાર ખરેખર કોના જેવો છે? જેના નીચે આપણે દબાઈને માનીએ છીએ કે અસંભવ છે, અહીંયા તો કે છે ખાલી તું અંતર્મુખ જોઈ લે. એ સંસારી કેવો છે? સપન ઇન્દ્રજાળ જેવો છે, નાશ થતા એ વાર નહીં લાગે. આમાં બે રીતે દેખાડ્યું છે, સરસ પ્રવચન સારમાં પણ આવે છે. લીલાપૂર્વક, લીલાપૂર્વક એટલે ખબર, આનંદપૂર્વક આ સંસારનો નાશ કરવો એ દુઃખદાયક નથી, કાળની અલ્પતા છે અને આનંદમય એ માર્ગ છે, સાધના છે. તો અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, એના થોડાક શબ્દો છે, એ પછી આપણે વિસ્તાર કરીશું.